તારીખ 3/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, પાના નંબર 43, સળંગ પ્રવચન નંબર 87.
અભવ્ય પણ સાધવાનો પ્રયત્ન કરે છે, વ્યવહારમાં તો અભવ્ય જીવ પણ આવે છે. દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર વ્યવહાર છે, છતાં ત્યાં સાધ્ય સાધક સાધ્ય સિદ્ધ થતું નથી, એટલે સાધ્ય સાધક પણ ત્યાં લાગુ પડતું નથી. વ્યવહાર રત્નત્રયના સાધન વિના નિશ્ચય રત્નત્રય સિધાય છે એવું કોઈ ન ગ્રહણ કરે, એવા સિદ્ધાંતથી કોઈ આગળ વધવા ન જાય, એટલું મર્યાદા બાંધી છે. વ્યવહારથી થાય એમ પણ નહીં, અને વ્યવહાર વિના થાય એમ પણ નહીં. આ વિષયમાં સ્પષ્ટ ક્લાસ એવી રીતે કરતા કે વ્યવહાર પણ નહીં, વ્યવહારથી પણ નહીં. વ્યવહાર વિના એટલા માટે નહીં કે જેને વ્યવહારમાં પણ આવવું થયું નથી એને નિશ્ચયમાં આવવાનું ક્યાંથી થયું. વ્યવહાર દશામાં આવે અને નિશ્ચયને યોગ્ય પુરુષાર્થ કરે એ જુદો જ વિષય છે, તો એને સિદ્ધિ થાય. પણ વ્યવહાર દશામાં આવે જ નહીં અને નિશ્ચયનો સીધો કોઈ પુરુષાર્થ કરે તો એને કાર્ય સિદ્ધિ થાય અથવા નિશ્ચયનો પુરુષાર્થ પ્રગટ થાય એવું બની શકતો નથી. મુનિયોગ્ય જે શુદ્ધિ છે એ તો મુનિયોગ્ય વ્યવહાર દશામાં આવ્યા પછી જ પ્રગટ થાય. ગ્રહસ્થનું કેવળ જ્ઞાન થાય કે દીક્ષા અંગીકાર કર્યા વિના કોઈને કેવળ જ્ઞાન થાય એવું જોતું. કેવળ જ્ઞાન તો ન થાય પણ છઠ્ઠું સાતમું સ્થાન પ્રગટ થાય એમ પણ નહીં. ચોથું ના આવે છઠ્ઠા સાતમાં નિશ્ચય રત્ન ચોથા ગુણ સ્થાનમાં શરૂ થાય. નિશ્ચય રત્ન પછી તો યથાયોગ્ય વ્યવહાર ગુણ સ્થાન અનુસાર થાય છે, કેમ કે પાંચમા ગુણ સ્થાને કોઈ જીવ આવે છે અહીંયા એમ કહેશે કે વ્રતાદિ પરિણતિ સાધક છે અને સ્થિરતા સાધ્ય છે. ખરેખર તો સ્થિરતા આવવાથી જે કઈ કસાયનો અભાવ થયો તેથી આપોઆપ જ એને નીચેના કસાય પરિણામ થતા નથી એનું નામ એનો વ્યવહાર છે. પણ એ અધ્યાત્મ પદ્ધતિ છે. આગમ પદ્ધતિથી તો પહેલા એ વ્રતાદિ અંગીકાર કરે છે અને એની સ્થિરતા થાય છે. એમ શા માટે છે? બંનેમાં ન્યાય છે કે મનુષ્ય પ્રાણી છે એને તો વિકલ્પ પૂર્વક કેટલાક વિષય કસાય અંગીકાર કરેલા છે, એનો વિકલ્પ એને ચાલે છે. તો વિકલ્પ ચાલે છે એટલે એટલી સ્પષ્ટતા, એટલો જ્ઞાનનો સૂક્ષ્મ, એટલો વિધિનો સૂક્ષ્મ, પુરુષાર્થનો સૂક્ષ્મ, એ બધો કાર્ય છે. તો એને એ તબક્કાથી તો પાછો વળવું જ રહ્યું, જે તબક્કે આગળ વધી ગયો છે ત્યાંથી તો પાછળ વળવું જ રહ્યું, એટલે વિકલ્પપૂર્વક એનો એને દ્રઢ નિશ્ચય થાય છે. એટલે પ્રતિજ્ઞા લે છે, દ્રઢ નિશ્ચયમાં એ પ્રતિજ્ઞા લે છે, આ મને ન હો, આ મને ન હો, હવે પછી આ મને તિર્યંજ પંચમ ગુણ સ્થાને આવે છે તો એને ત્યાં વિધિ વિધાન નથી. પ્રતિજ્ઞા તેના પંચમ ગુણ સ્થાન આવે છે કેમ કે એને વિકલ્પપૂર્વક એના ચાર નથી. તો એને વિકલ્પપૂર્વક પાછા વળવાનો પણ પ્રશ્ન નથી. જો તમે સમાજ આખાનું ક્ષેત્ર હોય તો તમે સમાજ પાસે નાખી માંગો, તમે માત્ર તમારા ગુરુ પાસે ક્ષમા માંગો એને નહીં. ગુરુ પણ એને એમ કહે કે આમાં આખા સમાજ સાથે તમારો અપરાધ છે, માટે તમારે સમાજ પાસે ક્ષમા માંગવી નહીં. ગુરુનો અપરાધ હોય તો ગુરુ પાસે એ ક્ષમા માંગે, એવો નિયમ છે. અમુક વસ્તુ અમુક હદે હોય તો જાહેરમાં આ રીતે થવું જોઈએ, એટલી હદે ન હોય તો ભલે જાહેરમાં ન થાય તો પણ અહીંયા પણ વ્યવહાર નિશ્ચયના પ્રકાર છે. ખરેખર તો સાધકજી ચોથા ગુણસ્થાનથી પાંચમા ગુણસ્થાને આવે, છઠ્ઠા સાતમા ગુણસ્થાને આવે તો એ સ્વરૂપ સ્થિરતાને કારણે આવે છે. બાહ્ય વ્યવહારને લઈને આવે છે, કોઈ ચોથા ગુણ સ્થાન વાળો છે દ્રષ્ટાંત લઈ લીધું, પંચમ ગુણ સ્થાન યોગ્ય વ્યવહાર પાડે, સુલભ થાય થાય, તો તેથી એને પંચમ ગુણ સ્થાન વર્તે છે એમ નથી. પણ પંચમ ગુણ સ્થાનની યોગ્ય સ્થિરતા ઉત્પન્ન થઈ હોય, સ્વરૂપ સ્થિરતા અને વિકરાગતા વધી હોય, અને એ વિકરાગતા વધવાને કારણે રાગ મચ્યો હોય, રાગ છૂટ્યો હોય, રાગનો અભાવ થયો હોય, તો પંચમ ગુણસ્થાન. એવી જ રીતે ચોથા કે પાંચમા ગુણસ્થાન વર્તી કોઈ બી નિશ્ચિત ચોથા પાંચમા ગુણસ્થાનમાં છે, અને દીક્ષા લઈને મુનિ દીક્ષા લઈને મુનિ પણ અંગીકાર કરે તો ત્યાં એને સાતમું ગુણસ્થાન ન આવે, અને છઠ્ઠા સાતમા યોગ્ય સિદ્ધિ ન વર્તતી હોય તો મુનિદશા યોગ્ય વ્યવહાર પાળવા છતાં તે દ્રવ્યબિંદુ છે. તમને દ્રષ્ટિ દ્રવ્યબિંદુ છે, એટલે ગુણસ્થાન તો રાગ નો અભાવ થતા અને વિકરાગતા પ્રગટ થતા ગુણસ્થાન પર દેશે, ગુણસ્થાન ચડવું છે, આરોહણ થવું. પણ એ ગુણસ્થાનમાં રાગ નિયમથી કપાય છે અને રાગ નિયમથી અભાવ થાય છે ત્યાં ઉત્પન્ન થવાનો પ્રશ્ન રહેતો નથી. મંદ થાય ત્યાં મંદપણે વર્તે ને કોઈ વાર તીવ્રપણે વર્તે, પણ અભાવ થયો હોય ક્યાંથી ઉત્પન્ન થાય? તો ત્યાં એ અભાવ થઈ ગયો તે વ્યવહાર છે, રાગનો અભાવ થયો તે વ્યવહાર છે, અને વિકરાગતાનો શુદ્ધિનો સદભાવ થયો તે નિશ્ચય છે. વ્યવહાર પર સાથે સંબંધ રાખે છે, રાગ અને રાગ એનો અભાવ વર્તે છે તે વ્યવહાર છે. નિશ્ચય સ્વ સાથે સંબંધ રાખે છે કે સ્વની શુદ્ધિ થઈ છે તે નિશ્ચય છે, એમ સીધું એમ છે. એનો દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યેનો આસ્થા ભક્તિ આદિનો વ્યવહાર યથા યોગ્ય હોય, અને અનેક પ્રકારના જે કોઈ એના ઉદયયોગ્ય પરિણામો છે એમાં એને આત્મલક્ષ રહ્યા કરે, પછી જે પાત્રતાના લક્ષણ બધા લીધા છે એ બધો એનો વ્યવહાર છે. જેટલા પાત્રતાના લક્ષણ છે એ બધા એનો વ્યવહાર છે, તો એ સમજ પામે છે. પાત્ર પહેલા થાય છે અને સમજ થાય છે, તો એને સ્વરૂપ નિશ્ચય વર્તે છે એનો જ્ઞાનાદિનો વ્યવહાર છે. સ્વરૂપ નિશ્ચય કરે એનો જ્ઞાનનો વ્યવહાર. સાચા દેવગુરુ વિતરાગી દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ આદિનો સ્વરૂપ ઓળખીને એમના પ્રત્યે શ્રદ્ધા આસ્થા ભક્તિ એ આદિનો પ્રકાર છે. એનો શ્રદ્ધા સંબંધીનો વ્યવહાર છે, આચરણ સંબંધીનો વ્યવહાર છે. એ રીતે યોગ્ય વ્યવહાર છે, એ વ્યવહારની બહાર હોય ને કોઈને ચોથું સ્થાન પ્રત્યે પ્રશ્ન જ નથી વિચારવાનો. એવી રીતે ચતુર્થ ગુણસ્થાન શુદ્ધિ પહોંચ્યા પછી વ્રત અંગીકાર કરવાનો મનુષ્ય હોય તો નારકી અને દેવને તો પંચમ ગુણસ્થાન આવતું નથી, અને ત્યાં વ્રતાદિ હોતા પણ નથી. એક મનુષ્યને પંચમ ગુણસ્થાન છે, તિર્યંચને પંચમ ગુણસ્થાન છે, તો મનુષ્યને પ્રતિજ્ઞા આદિના વિકલ્પ સહિત વ્રતાદિ છે, તિર્યંચ મેં તે પ્રકારનું વિકલ્પનો પ્રકાર નથી. એ પ્રતિજ્ઞાનું લવ, ગુરુ પાસે લવ, દેવની ઉપસ્થિતિમાં લો, ગુરુની ઉપસ્થિતિમાં લો, એવું કંઈ ત્યાં નથી. ત્યાં તો એની વિકરાગતા અંદરમાં વધે છે, સ્વરૂપ સ્થિરતા વધે છે, શુદ્ધોપયોગમાં વૃદ્ધિ થાય છે, અને પંચમ ગુણસ્થાનમાં આવે છે. આપોઆપ જ વિકરાગતા વધતા જેટલા પ્રમાણમાં વિકરાગતા વધે એટલા પ્રમાણમાં રાગનો અભાવ થાય, એવું અસ્થિ નાસ્તિનું અવિનાભાવી પણ છે. કેમ કે જે દશા રાગરૂપ પરિણમતી હતી તે દશા વિતરાગતારૂપ પરિણમી છે, તો પછી તે દશા રાગરૂપ પણ પરિણમી ને વિતરાગતારૂપ પણ પરિણમી બે વાક્ય છે. તો કુંડ બાંધે તો માત્ર પુણ્ય બાંધે એનાથી મોક્ષ ન થાય. સ્પષ્ટતા કરશે કેમ આવો અર્થ કરો છો? મિત્ર કોઈ એમ કહે કે અહીંયા આવો અર્થ શું કરવા કરો છો? શુદ્ધો જે અર્થ થાય છે એવો જ કરો ને ભાઈ સાહેબ. આ તો કઈ તમે થોડુંક ફેરફાર કરતા હોય એવું લાગે છે. કેમ કે સાધક સાધ્યનો સીધો બોલ છે, આ સાધક છે ને આ સાધ્ય છે, વ્યવહાર સાધક છે ને નિશ્ચય સાધ્ય છે, તો એક તો એનું પ્રમાણ એ છે કે જેટલા વ્યવહાર સાધે છે એટલાને તો નિશ્ચય સધાતો નથી. ભવ્ય પરિણતિના જીવનમાં આવે છે, ભવ્યો અભવ્યો બંને આવે છે, તો નિશ્ચયને સાધતા નથી. તો એ કંઈક સૂચવે છે કે અંદરમાં કંઈક બીજી વાત છે, એ વાત સ્પષ્ટ થાય છે. તો કે આવું પ્રકરણ ચાલે છે, ત્યાં લગભગ તો સ્પષ્ટીકરણ હોય છે, અહીંયા પણ નીચે એ વિશેનું સ્પષ્ટીકરણ આવી જાય છે. સમ્યક દ્રષ્ટિને વીરતી વ્યવહાર પરિણતિ સાધક છે, ત્યાં ચારિત્ર શક્તિ મુખ્ય સાધ્ય છે. સમ્યક દ્રષ્ટિ જીવ હોય અને બહારમાં વ્રતાદિ અંગીકાર કરે, સાથે સાથે સ્વરૂપની સ્થિરતાનો પણ અંતર પુરુષાર્થ વર્તે, તો એને ચારિત્ર શુદ્ધ થાય. ચારિત્ર વધે, સ્વરૂપ સ્થિરતા વધે, સ્વરૂપમાં જે ચરવું એવું જે ચારિત્ર છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે, એનું વૃદ્ધિ પણ થાય. પણ બહારમાં એમને તેને તે પ્રકારના રાગાદી રહે, તેને તે પ્રકારનું વ્યવહાર આચરણ રહે આવી રીતે, અને એને પંચમ ગુણ સ્થાન પ્રત્યે એવું તો બધું તે કહેવામાં આવે છે. વૃત્તિ એટલે શું? કે વૃત્તિ પરિણતિ એટલે રતિ ન હોવી, તેનો ભેદ એનો ભેદ એટલે કોઈને આ તેના આખો પ્રકાર છે કે વિષયોમાં હતી નહીં, કસાયોમાં હતી નહીં, હતી એટલે રસપૂર્વકનું પરિણામ જોવું અને રતી ગયા છે પ્રીતિપૂર્વક. એમાં અશુભાચરણનો ત્યાગ અને શુભાચરણમાં પણ રતી નહીં લીધું છે. વ્યવહાર તો શુભાચરણ છે, સ્પષ્ટીકરણ. વ્યવહાર શુભાચરણ હોવા છતાં એમાં રતી સમ્યક દ્રષ્ટિની હતી. મિથ્યા દ્રષ્ટિની શુભાચરણ થાય છે અને અશુભાચરણ થાય છે ત્યાં અશુભાચરણમાં તે રતી કરતો નથી પણ શુભાચરણમાં રતી કરી બેસે છે. તેથી તેની શુદ્ધિ પ્રગટ થતી, તથા ગુણસ્થાનની શુદ્ધિ પણ ત્યાં ન થતી. સાપેક્ષ છે, એકલો વ્યવહાર કોઈને હોય એવું બનતું નથી. જેને નિશ્ચય છે એને નિશ્ચય નો વ્યવહાર છે, જેને નિશ્ચય છે તેને નિશ્ચય નો વ્યવહાર છે. એકલો વ્યવહાર કદી હોય છતાં દેખાય કે અહીંયા એકલો વ્યવહાર છે, ભલે નિશ્ચય થતો નથી પણ વ્યવહાર શુદ્ધ છે એમ કોઈ કહે તો ત્યાં વ્યવહારનો આભાસ ગણવો. વ્યવહાર તો ટોડરમલજી સાતમો અધ્યાય એના ઉપર લખ્યો, જૈના ભાષી મિથ્યા દ્રષ્ટિઓનું નિરૂપણ. તો ત્યાં વ્યવહારાભાષી, વિષયાભાષી અને ઉભયાભાષે ત્રણેયનું સ્વરૂપ તમે દેખી શકો છો. સંપ્રદાયમાં તો જૈન હોય ને મિથ્યા દ્રષ્ટિ હોય એ જ ખબર નથી. જૈન હોય પછી જૈન એટલે જૈન જ, એ તો વ્રત અંગીકાર કરે એટલે ચારિત્ર શરૂ થઈ ગયું એનું, એવું નથી. ત્યાં જે ગુણસ્થાન આગળનું આવવાનું છે એમાં જે બાધક હોય, એ ગુણસ્થાન ન ટકી શકે એવા જે રાગના પરિણામ હોય, એ પરિણામ એ અગાઉની આગળની ભૂમિકામાં સહન કરી શકતો નથી. કેમ કે એ બધા રાગ છે ને એ આકુલતારૂપ પરિણામ છે, એ આકુલતાને એ સહન નથી કરી શકતો. એટલે એને સહેજે એને છોડવાનો જ વિકલ્પ આવે છે કે આ હું સહન નહીં કરી શકું, આ મારું કામ નથી, એ ત્રાસી જાય છે. એટલે સહેજે એ પરિણામનો એને શુદ્ધિ વધતા અભાવ વર્તે છે, ઉત્પન્ન જ થતા નથી. અભાવ વર્તે છે એટલે ઉત્પન્ન જ થતા નથી. જેમ કે કોઈ ચક્રવર્તી છે તો ચક્રવર્તી ચોથે ગુણ સ્થાને હોય, અવિરત ગુણ સ્થાને, અને એની મુનિ દશા લેવાના ભાવ છે. અંદરમાં એને ખ્યાલ આવ્યો કે પુરુષાર્થ ફાટ ફાટ થઈ રહ્યો છે, ઉપડું ઉપડું પુરુષાર્થ થઈ રહ્યો છે, સ્વરૂપ સ્થિરતા સિવાય અમારે બીજું કાંઈ હોય નહીં. તો એના રાજ પાત કુટુંબ પરિવાર ભોગ ભોગ વૈભવ આદિ પ્રકારના જેટલા ઉદયમાન સંયોગો છે તે પ્રત્યેનો જે ઉપયોગ જાય એનો અને રાગ થાય એને સહન ન કરી શકે, એ અસહ્ય પરિસ્થિતિ થાય એના માટે. એટલે એમ કહે છે કે હું તો હવે જંગલવાસી થઈશ. નહીતર તો કોઈ એમ કે આપ તો ચક્રવર્તી છો, એ કોઈ પર્વત ઉપર કે કોઈ નદી કાંઠે કે દરિયા કાંઠે કે વન ઉપવન માટે આવાસ એવો બંધાવી દો, સાદો વૈભવશાળી નહીં, સારું ઝૂંપડું વ્યવસ્થિત, આપ બરાબર સારા ઝૂંપડામાં રહ્યો અને આપને જેવી રીતે રહ્યો. પણ અમે ભાગે જંગલમાં જાઓ ને તમારો પત્તો ન મળે એ તો અમને કેમ ગમે. તમારા પ્રત્યે રાહ છે, કુટુંબ પરિવાર રાણીઓ છે, કુટુંબ રાજકુમારો છે, અમારી નજર સામે તો રહ્યો કમ ઓછામાં ઓછો, ભલે આપને રાગ ન હોય તો અમારા સામે નહીં જોતા, પણ અમને તો, અમને તો રાગ છે કે આ અમારા છે, માટે અમારી નજર સામે કર્યો. તો કે તમારી નજર સામે રહેવું એવો એવો વિચાર તો મારો થાય ને, મને પોસાવું જોઈએ એટલો પણ રાગ એને પોસાતો. અત્યારે દીક્ષાને કાગળ લખે એવા તો પ્રશ્ન જ નથી, તો લખાવે કુટુંબ પરિવાર ને લખે, લખાવે બીજા જેટલા કોઈ રાગી હોય એના અનુસરનારા હોય એના એને સંદેશા મોકલે. એ પ્રકાર ઘણી દિશામાં હતો, એ પ્રકાર જ હતો. કાગળ લખે થઈ ગયું તો મદદ પણ કરાવડાવી દે, પૈસા મોકલાવી દે, કોક ની પાન મારફત પુસ્તક માં નહીં તો બેંક માં રાખે છે. એ પ્રકાર ભૂમિ દિશામાં હતો, ગ્રહસ્થ નો યોગ્ય વ્યવહાર. અત્યારે તો એ વ્યવહારનું ઠેકાણું નથી, ત્યાં નિશ્ચય હોય એ પ્રશ્ન જ રહેતો. જ્યાં વ્યવહાર યથા યથોચિત ન હોય ત્યાં એને નિશ્ચય અંદરમાં હોય, શુદ્ધ પરિણતિ હોય, એ તો વિચારવાનો પણ અવકાશ નથી. સંયોગ દ્રષ્ટિ ને વિરતિ વ્યવહાર પરિણતિ સાધક છે એમ જે લીધું છે, ત્યાં વ્યવહાર પરિણતિ સાધક છે એટલે પ્રીતિથી કરે છે, આચરે છે એમ નથી. પણ પોતાની વિતરાગતા જેટલી વધી છે તેટલો અભાવ થયો છે અને બાકી રહ્યો છે રાગ, એટલો થાય છે, થાય છે એમાં બીજી ગડબડ કે લોચા ઉભા કરતા એ ચોક્કસ છે, મર્યાદિત છે. એટલે વિષયોમાં રતિ નહીં, કસાયોમાં રતિ નહીં, શુભ આચરણનો ત્યાગ, અશુભાચરણ અશુભાચરણનો ત્યાગ, શુભાચરણમાં પણ રતિ નહીં, બે વચ્ચે ફેર લીધો. અશુભાચરણનો ત્યાગ છે અને શુભાચરણ થાય છે એમાં એ પ્રીતિ કરતા નથી. શુભાચરણનો ત્યાગ નથી, શુભાચરણ તો જ્યાં સુધી મોક્ષ માર્ગ છે ત્યાં સુધી શુભાચરણ છે, પણ એ જીનોક્ત વ્યવહાર છે એ પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં એને પણ ઘટાડતા જાય છે અને વિતરાગતા વધારતા જાય છે. રતિ એટલે રુચિ પ્રીતિ ઠીક છે, ઇષ્ટપણું છે એ પ્રકારે નથી. કર્મ કર્તૃત્વમાં પણ રતિ નહીં, જે કઈ ક્રિયા કરે છે શુભાચરણની એમાં પણ એને રતિ પ્રીતિ હોતી. જેમ જેમ પરરતિ ભાવ તજે તેમ તેમ સ્વરૂપમાં સ્થિરતા, વિશ્રામ અને આચરણ થાય ત્યાં ચારિત્ર કહીએ. આ ચારિત્રની વ્યાખ્યા છે કે જેમ જેમ પરરતિ ભાવ તજે તેમ તેમ સ્વરૂપમાં સ્થિરતા, જેટલો રાગ મટે એટલી સ્વરૂપમાં સ્થિરતા. એટલી રુચિ તો ચોથે ખલાસ થઈ છે, પણ પછી જે રાગ રહ્યો એમાં જે રાગ તો પ્રીતિભાવ છે ને, પર અભિલાષ ને રાગ કહે છે. પોતાને છોડીને પરનો અભિલાષ થતા એમાં રાગ ઉત્પન્ન થાય છે. આહો આમ ખાવ આમ ખાવ આમ ખાવ, પરદ્રવ્યને આશ્રિત જેટલા કોઈ પરિણામ છે તે બધા રાગ સહિત છે. પછી દેવ ગુરુ શાસ્ત્ર બધા નિમિત્તો એમાં આવી જાય છે. એમાં પણ પ્રીતિ નહીં, રતિ નહીં થઈ જાય એ બીજી વાત છે અને કરવા એ બીજી વાત છે. બે વસ્તુ તદ્દન જુદી જુદી છે. કોઈ વ્યવહારને ઉડાડે તો એને એમ લાગે કે આ વ્યવહારમાં આને આગ્રહ છે. વ્યવહારને કોઈ ઉડાડે એમાં એ સંમત થાય નહીં. નિશ્ચય વિના કોઈ વ્યવહારને ઉડાડે, વ્યવહાર હોય તો આમે ચાલે ને આમે ચાલે, આમે હોય ને આમે હોય, આત્મામાં જવું છે ને, સરવાળે આત્મામાં લીન થવાની વાત છે. ધર્મ તો આત્મામાં જવાથી થાય છે, એમ કરીને કોઈ વ્યવહારને ઉડાડે મોક્ષ માર્ગમાં એ વાત, એ પણ એ ભૂલ્યો છે. એ વ્યવહારને સમજ્યો નથી અને એ નિશ્ચયને પણ સમજ્યો નથી. પ્રતિમાના વિષયમાં બોલ દીધો છે, પરમાણુ પ્રતિમાના વિષયમાં બોલ દીધો છે. પોતાના જ્ઞાનમાં વિવેક પ્રત્યો હોવાથી અરંતાદિકને સંભાળીને નમસ્કાર કરે છે. રાગમાં પણ એ પડખું છે, કુટુંબ પ્રત્યેના રાગ કરતા, પરિગ્રહ પ્રત્યેના રાગ કરતા, શરીર પ્રત્યેના રાગ કરતા, દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યેનો રાગ વિશેષ રાગમાં એટલો ફેર પડી જાય છે, વિશેષ રાગ હોય છે, છતાં એ રાગમાં રતી નહીં પાછી. આવી વાત છે. જેમ લગ્ન પ્રસંગમાં વાલા સગાને આમંત્રણ આપે છે, એમ ધર્મમાં ઇષ્ટ એવા સિદ્ધો અરહંતો બિંબિંબો વગેરે યાદ કરીને નમસ્કાર કરે છે. પૂજા પૂરી થાય છે ત્યારે બધાને સંભાળી સંભાળીને નમસ્કાર કરે છે. જળ વિશે, સ્થળ વિશે, આકાશ વિશે, પાતાળ વિશે, સ્વર્ગ વિશે બધે જ્યાં હોય છે ત્યાં જ્યાં જિંદગી બહુ છે ત્યાં લેવું છે ત્યાં હોય તો બધા સર્વને મારા નમસ્કાર હો અર્ધ આપે છે. એમના ઉપકારને ભૂલતા નથી. કેટલાક જીવો સનાતન દિગંબર પરંપરાના શાસ્ત્ર વાંચીને, એટલું દિગંબર પરંપરા નથી લીધું, સનાતન દિગંબર પરંપરાના, મૂળ તો પેલા સનાતન જ માર્ગ હતો, પછી આ તો પીતાંબરની અપેક્ષા એ દિગંબર કહેવાયા છે. મુખ્યપણે તો 1500-1700 વર્ષ પહેલાથી કુદેવાદીના નામથી પણ ચલાવે છે. અત્યારે પણ દિગંબરની અંદર કુદેવ ઘૂસી ગયા, રાગીદેવને પૂજવા લોકો લાગ્યા છે. ક્ષેત્રપાલ પદ્માવતી ને બીજા અનેક પ્રકારના દેવ દેવલાને પૂજે છે. માટે અનંત સંસારી છે એવા જીવો અનંત સંસારી છે. પછી ગ્રસ્ત હોય, વ્રતી હોય, ત્યાગી હોય કે મુનિ કે આચાર્ય કહેવાતા હોય, એ બધા જીવો અનંત સંસારી છે. કેમ કે વિતરાગને ઉડાવે છે, વિતરાગને ગૌણ કરે છે, સર્વજ્ઞનો અનાદર કરે છે અને રાગી દેવને આદર કરે છે. ગ્રહિત વિખ્યાત નથી. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને આત્માનું મહાત્મ તો આવતું જ નથી, પ્રશ્ન જ નથી. નિમિત્તમાં પણ જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી, ખોટા નિમિત્તનું બહુમાન આવે અથવા ઊંધી પ્રરૂપણા કરતા હોય એનું બહુમાન આવે, અને જે સાચી પ્રરૂપણા કરતા હોય એવા સત્પુરુષનું બહુમાન ન આવે. પણ બેનું આવે તો એનું ખોટું એ બરાબર છે, સાચું એ બરાબર નથી. એને આત્માનું મહાત્મા તો આવતું જ નથી, એને સ્વરૂપનું મહાત્મા આવે એ પ્રશ્ન સ્થાને. નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. ગાંધી સ્વામી તો નિમિત્તને માનતા નહોતા, એમ દુનિયા જાણતી હતી, જગત એમ જાણતું હતું કે ગાંધી સ્વામી નિમિત્તને માનતા નથી. એ શું શબ્દ કર્યા છે એમના શબ્દો છે વર્ષો પહેલા, કે નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે, ઉપાદાનનો વિવેક છે. નિમિત્તની અંદર વિવેક કરવાની વાત બહુ જોરથી લેવામાં આવે છે. જવાની વાત આવે તો છોડ, એને બાંધછોડ ન કરે. નિશ્ચયની વાતમાં તો બાંધછોડ કરવાનો પ્રશ્ન જ નથી, પણ વ્યવહારની વાતમાં પણ બાંધછોડ કરવાનો પ્રશ્ન થતો છે. સ્વરૂપ દ્રષ્ટિ જેની થઈ છે તેને નિમિત્તનો વિનય આવ્યા વિના રહેતો નથી. નિમિત્તનો વિનય આવ્યા વિના રહે નહીં, અયોગ્ય નિમિત્તનો વિનય આવે નહીં, અને છતાં એનાથી થાય એમ વાત અહીંયા છે નહીં. એના એ આવ્યા વિના રહે નહીં, એનાથી થાય એ વાત પણ નથી. એ એનાથી થાય એમ માને તો પણ એની સમજણ જૂઠી છે, ખોટી છે. અને આવ્યા ન આવે તો વાંધો નહીં, તો એની સમજણ ખોટી છે. આવ્યા વિના પણ હું એને કામ કરું છું. લોકો નિશ્ચયના બહાને ભૂલ્યા છે, પછી નિમિત્તનો વિવેક કરી શકતા નથી અને નિશ્ચયની વાતો કરે છે. એ નિશ્ચયના બહાને ભૂલ્યા છે, બાનું પકડ્યું છે અને વ્યવહારને તો સમજતા નથી. એ નિશ્ચયમાં અને વ્યવહારમાં બંનેમાં ભૂલ્યા એ તે હાજર નથી. બે પ્રથા એના ખોટા છે. જેમ જેમ પરરતિ ભાવ તદે તેમ તેમ સ્વરૂપમાં સ્થિરતા સમ્યક દ્રષ્ટિ થયો હોય, આ બાજુ પરમાં રતિ તજે છે એવો એને વિકલ્પ પહેલા આવે છે. પહેલા એ વિકલ્પ આવે છે એટલે તો લોકો એમ લાગે પડે પહેલા વ્યવહાર ને પછી નિશ્ચય, એવો વિકલ્પ એને આવે છે. પાત્રતા ના જેટલા લક્ષણ છે બધો વ્યવહાર છે. એ વ્યવહારમાં ન આવે એટલે પાત્રતા હોય નહીં, અને વસ્તુ આત્મા અંદર આવે એવું બધું. બારમાં શિયાળ નું દૂધ માટીના પાત્ર માં રહેતું હતું, એ ક્યારે પણ કાટ લાગીને ગળી જાય નહીં. લોઢું ગળી જાય છે એ પણ કઠણ વાત, લોઢું ગળી જાય છે જમીનમાં પીડ્યું પીડ્યું માટી થઈ જાય લોઢા ની. સોનું તો એમને એમ નીકળે છે, લોકો સોનું ડાળતા કેમ કે એને કઈ થવાનું નથી એ ખબર છે. એવી એ ટકાઉ ચીજ છે, તો આ તો અનાદિ અનંત ટકાઉ ચીજ છે. જેના પરિણામમાં આવે એની પાત્રતા ન હોય એ વાત કેવી રીતે બની શકે, કેવી રીતે એ પરિણામમાં આવે. બહારમાં રાજા આવવાના હોય, પ્રધાન આવવાના હોય, કોઈ બધું હરખું રાખે છે. મુંબઈમાં અધિવેશન ભર્યું તો આખું મુંબઈમાં બધું ગડબડ કરી હતી. રસ્તાઓ 1 અબજ રૂપિયાનો ખર્ચ કર્યો છે, 100 કરોડનો. જ્યાં જ્યાં પેલી ફૂટપાયરી ઉપરની રેલિંગ ખરાબ થઈ હતી રેલિંગ બદલી નાખી, રસ્તાઓ સુધાર્યા, ના પતાકા કર્યા, બધું કઈ ધમાલ કર્યો. એ તો બધા સાધારણ ને પાપી જીવો છે, સાધારણ જીવો ને પાપી જીવો છે. પણ પુણ્યના યુગમાં આટલું છે, માત્ર પુણ્યનો યુગ છે. પરમાત્મા પધારે ત્યાં કેટલી તૈયારી થાય, પહેલા સમ્યક દર્શનમાં તો પરમાત્માની પધરામણી છે. આદિ પુરુષ પરમ પુરુષ આવે છે, એની તૈયારી એના પ્રમાણમાં થાય કે ન થાય. ધર્મને સસ્તો કરી નાખ્યો છે સંપ્રદાય, આમ કરો એટલે ધર્મ થઈ ગયો, દાન લઈ લઈએ એટલે ધર્મ થઈ ગયો, ફલાણું કરી લઈએ એટલે ધર્મ થઈ ગયો. એવું કોઈ સર્વજ્ઞ નો ધર્મ એવો નથી. એટલે જેમ જેમ પરતિભાવ તજે તેમ તેમ સ્વરૂપ સ્થિરતા વિશ્રામ અને આચરણ થાય. પહેલા એ તજવાનો વિકલ્પ આવે છે, પણ જો સ્વરૂપ સ્થિરતા અને નો પુરુષાર્થ વધે તો એને ત્યાં ગુણસ્થાન પ્રગટ થાય. નહીંતર ચોથા ગુણસ્થાન વાળાને પાંચમા ગુણસ્થાનની ક્રિયા હોય તો ગુણસ્થાન નથી, ને છઠ્ઠા સાતમાની ક્રિયા હોય તો ત્યાં તેને ઉપરનું ગુણસ્થાન નથી. અને આચરણ થાય ત્યાં ચારિત્ર કહીએ ત્યારે એને ચારિત્ર છે. સ્વરૂપમાં સ્થિરતા વિશ્રામ અને આચરણ થાય ત્યાં ચારિત્ર કહીએ. જો સ્વરૂપમાં વિશ્રામ સ્થિરતા અને આચરણ ન થાય તો એ ક્રિયા પાડે તો પણ એને ત્યાં ચારિત્ર કહેવામાં આવતું નથી. કેમ કે અંદરથી પ્રત્યાખ્યાનો કસાઈ ગયો નથી. સમય દ્રષ્ટિ છે, અનંતાનું મંદિર ગયો પણ પ્રત્યાખ્યાન વર્ણી ગયો નથી. એ તો સ્વરૂપ સ્થિરતાથી જશે, એ કોઈ ક્રિયાથી જતો નથી કે શુભરાગથી કસાઈ જતો નથી. પરિણતિ શુદ્ધતા પ્રગઢતા ચારિત્ર શક્તિ મુખ્ય સાધ્ય છે. અને જ્યાં પરિણતિમાં શુદ્ધતા પ્રગટ થઈ ત્યાં મુખ્યપણે બીજા ગુણો શુદ્ધ થાય છે, પણ ચારિત્ર છે ત્યાં મુખ્ય ગણવામાં આવે છે. એટલે ત્યાંથી આચરણની મુખ્યતા વધે છે. મોક્ષ માર્ગમાં ચતુર્થ ગુણ સ્થાનથી આગળ વધે ત્યારથી આચરણની અને ચારિત્રની મુખ્યતા છે. અને તે પરિણતિ શુદ્ધતા પ્રગટતા, પરિણતિમાં શુદ્ધતા ન પ્રગટે તો ત્યાં ચારિત્રની સિદ્ધિ નથી. હજી બીજા ઘણા ભેદ લે છે સાધ્ય સાધકના. દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ વિનય નમસ્કાર આદિ ભાવ સાધક છે. ત્યાં વિષયાદિથી ઉદાસીનતામાં પરિણતિની સ્થિરતા થવી તે સાધ્ય છે. શું કે છે કે જેને દેવ શાસ્ત્ર ભક્તિ, દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ આવે, ભક્તિ આવતા અર્પણતા આવે ત્યારે એને વિષય કસાય પાપના પરિણામમાં ઉદાસીનતા પ્રગટ થાય. અશુભ છે એ શુભનું ઘાતક, શુભ છે એ અશુભનું ઘાતક છે, પરસ્પર સામે સામે છે. જો પરિણામમાં અશુભ વધી જાય તો શુભની ઘાતનો ઘાત થાય, અને શુભ વધે તો અશુભનો ઘાત થાય. તો અહીંયા દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ વિનય નમસ્કાર આદિ અર્પણતા આવે ત્યાં એને વિષયથી પંચેન્દ્રિયના વિષયો પ્રત્યે સોજે એના પરિણામ મંદ પડી જાય તેવું આપોઆપ છે. વિતરાગ દેવ નિર્ગ્રંથ ગુરુ અને એમના રચેલા સિદ્ધાંત શાસ્ત્રો છે તેને ઊંચીને બહુમાન કરે, અર્પણતા આવે તો એને બહારમાં વિષયો પ્રત્યેની ઉદાસીન વૃત્તિ થઈ આવે છે. અપેક્ષાવાળી વૃત્તિ નહીં પણ ઉદાસીન વૃત્તિ એને થઈ આવે છે, ઉપેક્ષાવાળી વૃત્તિ થઈ આવે છે. એટલું નિર્દોષતા પ્રત્યેનું જે બહુમાનનું વલણ છે એ જ એના વિષય કસાયને ઉપેક્ષા કરાવી દે છે એમ જોવું છે. આપોઆપ છે એટલે જે આશ્રમો ખોલવામાં આવે છે, તીર્થની અંદર રહેવાનું થાય છે, અમુક નિવૃત્તિ ક્ષેત્રોની અંદર રહેવાનું થાય છે, એનું કારણ શું છે કે ત્યાં એક જ પ્રવૃત્તિ હોય છે. દેવગુરુ શાસ્ત્ર સિવાયની કોઈ પ્રવૃત્તિ હોતી નથી. સંપન્ન માણસો પણ નિવૃત્તિ ક્ષેત્રમાં રહે છે, તીર્થ ક્ષેત્રમાં રહે છે, અમુક આશ્રમોમાં જઈને રહે છે અને ઘરમાં નથી રહેતા. એમાં શું ફેરફાર વિવેક છે કે ઘરની અંદર ઘરને યોગ્ય વાતાવરણ હોય છે અને નિવૃત્તિ ક્ષેત્રમાં નિવૃત્તિ ક્ષેત્રને યોગ્ય વાતાવરણ હોય છે. ઘરની અંદર તો બીજા જે રાગી પરિવારના જીવો છે, આજે આ બનાવો જમવામાં, આજે આ બહાર લાવો મંગાવો બનાવો. હવે ઘરમાં બીજા બધા વાપરે ને આ ન વાપરે તો એને કહેવાય ધાર્મિક વૃત્તિ વાળા પ્રત્યે તો જે ધર્મ ન કરતા હોય એને તો બહુમાન હોય. તો એ બધા અનેક પ્રકાર છે, એ ઉદાસીનતાને તોડનારા પ્રકાર છે. એટલે સામાન્ય રીતે એ રીતે વિવેક કરવામાં આવે છે કે જ્યાં વાતાવરણ દેવગુરુ શાસ્ત્રની ભક્તિનું હોય ત્યાં જો રહેવામાં આવે તો સહેજે વિષય કસાય પ્રત્યેના પરિણામ ન થાય એવા જ પ્રસંગો બને. પુરુષાર્થ કરવો એ તો પોતાના પોતાની સ્વયં એ કોઈ બહારના સંયોગો એને પુરુષાર્થ નહીં કરવાનો, એ તો એને સ્વતંત્ર કાર્ય કરવાનું છે. ત્યાં રહીને પણ એ કેટલા પ્રતિબંધને ટાળવા ઈચ્છે છે એ જાતનો વિવેક કરે છે. પછી પુણ્ય યોગ હોય તો થાય, પુણ્ય યોગ ન હોય તો પણ થાય. દેવ ભક્તિ વ્યક્ત શુદ્ધ ચેતના રૂપ દેવનું સ્વરૂપ છે. દેવ એટલે વ્યક્ત શુદ્ધ ચેતના રૂપ જેના સર્વ દોષો નાશ થયા અને જેના જેમાં કસાય કણનો અનંતમો ભાગ પણ જ્યાં રહ્યો નથી, રાગની કાલીમાનો અનંતમો ભાગ પણ જ્યાં રહ્યો નથી, એવું વ્યક્ત શુદ્ધ ચેતના રૂપ પ્રગટ અનંત ગુણ અનંત ગુણ રૂપ જેના અનંતે અનંત ગુણ શુદ્ધ થઈને પ્રગટ થઈ ગયા છે એવા વ્યક્ત પરમાત્મા તેમની પૂજા, એવા જે પ્રગટ પરમાત્મા તેમના બહુમાનથી તેમની પૂજા તેમની સેવા. પૂજામાં પણ એમના ગુણોનું સ્તુતિ હોય છે, પૂજામાં પણ એમના ગુણની સ્તુતિ હોય છે. તેમની પૂજા સેવા તેમના પ્રત્યે મનથી પરિપૂર્ણ પ્રીતિ આવું મારે કહું છે. વંદે તદગુણ લબ્ધયે, મારે આવું થવું છે તેથી હું આપને ફરી ફરીને નમસ્કાર કરું છું. એમ ઢળે છે એમના ગુણ પ્રત્યે, નિર્દોષતા પ્રત્યે, વિતરાગતા પ્રત્યે જે ઢળે છે નમે છે એવી જેને મનથી પરિપૂર્ણ પ્રીતિ. આ એક મનનો જ ઉપયોગ છે, બાહ્ય પ્રભાવના અંતરંગ ધ્યાન ગુણવર્ધન ગુણ વર્ણન ગુણની સ્તુતિ અવજ્ઞા અભાવ જો આ સામે સામે અવજ્ઞા થાય એવું કઈ ન કરી દે છે. આમે આમે કરીએ છીએ આમે કરીએ છીએ બે વાત ચાલે. અવજ્ઞા અભાવ અવજ્ઞા થાય એવું કઈ કરે અવિનય થાય એવું ન થાય. પરમ ઉત્સાહ મન વચન કાર્ય ધન સર્વ ભક્તિના નિમિત્તે લગાવે. મન વચન કાર્ય અને ધન બધું સર્વ ભક્તિના નિમિત્તે લગાવે અને પોતાના પ્રાણથી પણ વધારે વલ્લભ જાણે. એક કોઈ વાર પ્રાણની હોડ મૂકવી પડે મૂકી દે પાછી પાને કરે કેટલું લીધું છે આ વ્યવહાર લે ઠીક કેવો વ્યવહાર હોય છે. પ્રાણને દુઃખનું જાણે, હવે પ્રાણ તો દુઃખનું કારણ છે, પ્રાણની શું કિંમત છે. પ્રાણ જાવ તો જાવ, પણ જે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો વ્યવહાર છે એની અંદર ફેરફાર ચાલે. વ્યવહારમાં તો તકરાર થાય, વ્યવહારની ચુસ્તતા રાખો તો વ્યવહારમાં જેને શિથિલતા આવી છે તકરાર કર્યા વિના નહીં રહે. આ એનો નિયમ છે. શું નિયમ છે? કે જે વ્યવહારમાં ભૂલ્યા છે એવા સિદ્ધાંત ઘડશે. આમ ચાલે આમ હોય એનો વાંધો નહીં, આમ ચાલે આમ હોય એનો વાંધો નહીં. ત્યારે વ્યવહારમાં ચુસ્ત છે એમાં ફેરફાર સિદ્ધાંતમાં ફેરફાર થાય નહીં. આ તો જીનોક્ત સિદ્ધાંતો છે. વ્યવહાર ના હો કે નિશ્ચય ના હો, અને એ જીનવાણી છે, જીનેશ્વર દેવની આજ્ઞા છે, એને તોડવાનો કોઈ આપણો અધિકાર નથી. એ ચુસ્તા કરવા જતા જે શિથિલ આચારમાં આવશે એની સાથે તકરાર કર્યા વિના રહેશે તો એ તકરાર થાય એમાં તો પ્રાણનું જોખમ થાય. કોક વાર તો પ્રાણ જાવ તો જાવ ઠીક, એ કઈ પ્રાણની કિંમત વધારે આંકે અને દેવગુરુ શાસ્ત્રની કિંમત ઓછી આંકે એવો વ્યવહાર હોય પછી એ ઉત્કૃષ્ટ સમર્થ દ્રષ્ટાંતમાં બધું આવી જાય છે કે એની અર્પણતા કેટલી હોય, એની કેટલી અર્પણતા હોય એ વાત એની અંદર આવી જાય છે. અનુભવ પ્રકાશ છે પણ વ્યવહારની આટલી બધી વાતો લખી છે, એટલી અનુભવની જ લખી છે એમ નથી, વ્યવહારની પણ આટલી વાતો લખી છે. પોતાના પ્રાણથી પણ વધારે વલ્લભ જાણે, પ્રાણને દુઃખનું મૂળ જાણે અને તેને અનંત સુખનું કારણ એટલે નિમિત્ત જાણે અને શુદ્ધ સ્વરૂપ જાણી ભક્તિ કરે, પોતે શુદ્ધ સ્વરૂપનો અભિલાષી, તેથી તેમની ભક્તિ રુચિ શ્રદ્ધા પ્રતીતિથી કરે, પ્રતીતિથી ને પ્રીતિથી કરે, શાસ્ત્રની ભક્તિ કરે, સાથી કે શાસ્ત્રનું સ્વરૂપ શાસ્ત્ર સાથી કે પોતાનું સ્વરૂપ શાસ્ત્રથી પામે છે, સંસાર દુઃખની હાનિ સ્વરૂપ ભાવનાથી થાય છે તે પામે, સોપર વિવેકથી પ્રગટે, મોક્ષમાં મોક્ષ માર્ગ મોક્ષ સ્વરૂપ માનીથી સમજાય છે, માટે શાસ્ત્રની ભક્તિ છે, દેવ પછી શાસ્ત્ર પછી ગુરુ વિશે, દેવ શાસ્ત્ર ગુરુ છે તે ક્રમથી વાત લીધી છે, પેરેગ્રાફના મથાળે લીધું કે દેવ ગુરુ શાસ્ત્ર, એમાં દેવ પછી શાસ્ત્ર પછી ગુરુ ત્રણેયની વાત શું કે છે કે પ્રથમ દેવ ભક્તિ લે ત્રીજી નીતિથી પેરેગ્રાફ, કે દેવ ભક્તિ એટલે વ્યક્ત શુદ્ધ ચેતના રૂપ પ્રગટ અનંત ગુણ સ્વરૂપ એવા પરમાત્મા તેમની પૂજા સેવા. એમાં શું છે કે અત્યારે વર્તમાનમાં તીર્થંકર દેવ, અરવિંદ દેવ, સામાન્ય કેવળી અથવા તીર્થંકર કેવળી કોઈ નથી, એટલે કોઈ જીનેશ્વર છે, તેરમા ગુણ સ્થાન વર્તી અરવિંદ, એ અત્યારે આ કાળમાં છેલ્લા મહાવીર ભગવાન પછી ત્રણ કેવળી થયા છે, એ પણ ચતુર્થ ચોથા આરામાં જન્મેલા અને પાંચમા આરામાં મોક્ષ પામેલા છે. અહીંયા તો આ ક્ષેત્રે આ કાળમાં જે જન્મે તેને અર્યંત દશા સુધીનો પુરુષાર્થ ઉત્પન્ન થાય એવી પૂર્વની સંસ્કારની સ્થિતિ લઈને આવે છે. ઘણી દશા યોગ્ય છઠ્ઠે સાતમાં આવી શકે વધુમાં વધુ, એથી આગળ કોઈ પુરુષાર્થમાં ન જાય એવા જીવોને અહીં આવું થાય છે. એ કુદરતી વ્યવસ્થા છે, એને આ કાળ નડે છે કે ક્ષેત્ર નડે છે એ પ્રશ્ન નથી, પણ એને સમજાવવા માટે એમ કહેવામાં આવે છે કે અહીંયા અત્યારે કેવા જીવોની સ્થિતિ છે, આવા જીવોની સ્થિતિ. તો અહીંયા દેવ નથી પણ દેવની સ્થાપના કરવામાં આવે છે અને એ મોક્ષ માર્ગ જીવો કરે છે, ચોથા ગુણ સ્થાન વર્તી જીવો, પાંચમા ગુણ સ્થાન વર્તી જીવો દેવની સ્થાપના કરે છે, પ્રતિષ્ઠા આદિ મુનિ છે એ પ્રતિષ્ઠા પાઠ રચે, પણ પ્રતિષ્ઠાના વિધિ વિધાનમાં ઉભા રહેતા આરંભ સમારંભ એમને નિષેધ છે, તેથી એ પ્રકારનો રાગ એમને હોતો નથી ને પ્રવૃત્તિ પણ હોતી નથી. પણ એ જે દેવની સ્થાપના છે એ મોક્ષ માર્ગે જીવોએ સ્થાપેલી છે, કેમ કે એમનો એ નય જ્ઞાનનો વિષય રૂપ નિક્ષેપ છે, સ્થાપના નિક્ષેપ, ચાર નિક્ષેપમાં સ્થાપના નામનો નિક્ષેપ છે જે નય જ્ઞાનનો વિષય ગણવામાં આવ્યો છે. એટલે એનો અર્થ સીધો એમ છે કે અંતરંગમાં જેમણે પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે પોતાનો આત્મા જોયો, એણે પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે સર્વજ્ઞ સ્વભાવી આત્મા પરથી સર્વજ્ઞ સ્વભાવી દેવને પણ એને જ્ઞાનમાં લીધા, અને એણે દેવનું સ્વરૂપ અંતરબાહ્ય કેવું હોય એ એના જ્ઞાનમાં નિશ્ચિત થાય છે, તે અર્થ છે. એની અંદર બીજો કોઈ ફેરફાર હોય તો એ દેવના સ્વરૂપની અવજ્ઞા છે, એવું જે વિતરાગ મૂર્તિ છે એમાં જે ફેરફાર કરવામાં આવે તો દેવ સ્વરૂપની અવજ્ઞા થઈ ગઈ, અથવા એમાં કોઈ દોષ પણ ચિંતવવામાં આવે, દોષની કલ્પના કરવામાં આવે, દોષનું અસ્તિત્વ સ્વીકારવામાં આવે તો પણ એ દેવના સ્વરૂપની અવજ્ઞા છે. એટલે અવજ્ઞા અભાવ હોય તો એ તો બહુ મોટી વાત થઈ ગઈ, એ તો બહુ મોટી વાત થઈ ગઈ, એ તો આખો મોક્ષ માર્ગ ઉડાડવા માંગે છે. મોક્ષ માર્ગની અંદર જે સમ્યક મતિ શુદ્ધ જ્ઞાનનો વિષય છે એને જ આખો ઉડાવવા માગે છે. પણ ભૂલ ભૂલામણી ત્યાં છે કે તીર્થંકરનું નામ તો લઈએ, પછી એમાં અનેક પ્રકારના બીજા દોષ ઉભા થાય. તો એ તીર્થંકરનું નામ જે છે એ ખોટું છે, એના માટે સાર્થક નથી. પણ અમુકને માને ને અમુકને ન માને, કે એકને ન માને તે સર્વને આવી જાય છે. તો અન્ય મતી જેવું ઘણા નથી કે અમે તો ફલાણા ભગવાન ફલાણા તીર્થ, અમને તો પાર્શ્વનાથ ભગવાન નો શ્રદ્ધા બહુ છે, અમને તો શાંતિનાથ ભગવાન ની શ્રદ્ધા બહુ છે, અમને મહાવીર ભગવાન ની શ્રદ્ધા બહુ છે. અરે ભાઈ એમ હોય નહીં, આમાં એવું હતું. એટલે સ્થાપના કોઈ પણ તીર્થંકર ભગવાન ની હોય કે કોઈ પણ તીર્થંકર ભગવાન સિવાય ની સ્થાપના હોય, જે અકૃત્રિમ છે એની સ્થાપના છે, એમાં તીર્થંકર ની કોઈ પ્રતિમા ન હોય, એનું નામ ન હોય પ્રતિમાને કે આ ફલાણા ભગવાન, અને એનું લાંછન કે માતા પિતા જેવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અકૃત્રિમ છે, અનાદિ એનું છે. જે આ પંચમેરુ ના બાવન જિનાલય છે એની અંદર આપણે જે 80 પંચમેરુમાં 80 સ્થાપીએ છીએ, નંદીશ્વર ના બાવન જિનાલય ના બાવન સ્થાપતા 132 ભગવાન, અહીંયા બધું પુન્ય મર્યાદા છે. ત્યાં તો એક એક માં 108 પ્રતિમા છે, એક જિનાલયમાં 108 ભગવાન. અહીંયા તો ક્યાં જગ્યા હતી, એક એક થાપવામાં જેટલી જગ્યા જોઈએ એમાં થાક લાગી જાય એવું છે. પુન્ય નથી એવું હોય છે. તો ત્યાં શું છે કે વિતરાગ સર્વજ્ઞની આકૃતિ છે, ત્યાં બીજું કાંઈ નથી. અનંત ભગવાનની આકૃતિ છે, નિર્દોષ પરમાત્મા એ પૂજ્ય છે. એમાં ક્યાંય પણ ગડબડ કરે એટલે એની અવજ્ઞા કરી જાય છે. અવજ્ઞાનો અભાવ હોય છે વ્યવહારમાં પણ, જેને અવજ્ઞા અભાવ હોય એમ કહે છે. પંડિતો ભૂલે પછી બીજા ગ્રહસ્થોને વાણિયાનો હું દોષ કાઢું. આપણે તો આ પ્રકરણ ચાલ્યું, નિશ્ચયના પ્રકરણમાં તો ગુરુદેવના નામે, સોનગઢના નામે પંડિતો દિગંબરના બહુ લડાઈ કરતા હતા. પણ આ પછી વ્યવહારનું પ્રકરણ ચાલ્યું પ્રતિમાજી, તો પણ પંડિતો ઉતરી પડ્યા તરવાર ખેંચી ખેંચીને. એ લોકોનો અભ્યાસ નથી, પંડિતોનો અભ્યાસ નથી. આમ છું જોઈએ, ફલાણું જોઈએ, આમ જોઈએ, આમ જોઈએ. શાસ્ત્રો દેખાડે ત્યારે ચૂપ થઈ જાય છે. શાસ્ત્રોમાં છે આ વાત. ભરત મહારાજાએ આદિનાથ ભગવાન, ચતુર્થ કાળના આરંભની વાત છે, બુદ્ધ ભાવિ વર્તમાન, વર્તમાનમાં તો હજી 23 થવાના બાકી હતા. અને મહાવીર ભગવાન તો મરી છે ના બહુ હતા, વિરોધમાં પડેલા હતા. જૈન ધર્મ ની વિરોધમાં, આદિનાથ ભગવાન ની વિરોધમાં પડેલા પ્રતિમા સ્થાપી છે. 72 માં તો ગઈ 24 થયા છે ને 25 જ થયા છે, વર્તમાન આદિનાથ ભગવાન થઈ ગયા. બીજા તીર્થંકર અજિતનાથ ભગવાન નહોતા થયા. 72 માંથી 25 થયા હતા, 47 બાકી હતા. બધાની પ્રતિમા સ્થાપી છે કૈલાસ ઉપર, હિમાલય કૈલાસ ઉપર સ્થાપના કરી છે. એવું છે. શું છે કે એ જેની અલ્પ ભાવની સ્થિતિ રહી છે, બરાબર સીધા છે આગાહી છે, અલ્પ ભાવ સ્થિતિ જાકી, જે સમય દ્રષ્ટિ મોક્ષ માર્ગે મહાત્માને અલ્પ ભાવ રહ્યા છે, કોઈને એ કોઈને સોહી પ્રમાણે જીન પ્રતિમા સારથી એ પ્રમાણ કરે છે. એના પ્રમાણ જ્ઞાનમાં નિશ્ચિત થાય છે કે જીન પ્રતિમા આવી હોય એમાં ફેર પડે નહીં. તો લોકો આ પ્રશ્ન પૂછે કે જ્ઞાની છે નિશ્ચયનું જાણે, પણ વ્યવહારનું તો પંડિતો વિદ્વાનો જાણે ને, એવું જ્ઞાની નિશ્ચયનું પણ જાણે અને જ્ઞાની વ્યવહારનું પણ યથાયોગ જાણે. પંડિતો ન તો નિશ્ચયને જાણે અને ન તો વ્યવહારને પણ જાણે, એમ વાત છે. એનો જેનો નિશ્ચયમાં ભૂલ છે એનો વ્યવહાર સાચો છે એવી માનવાની ભૂલ કરવાથી હું આત્માર્થી હોય ને તો ભલે આ પ્રસંગ તો પ્રસંગ ઉદય કાળે થયો, પણ આત્માર્થી હોય ને સમજવાનો પણ એવો વિષય છે. એમાં સત્ય શું છે, વ્યવહાર સત્ય શું છે, નિર્દોષતા પ્રત્યે કોણ જાય છે, કેવી રીતે જાય છે, એ બધું આમાંથી સમજવાનું મળે એવું છે. એટલે એમ કહ્યું કે વ્યક્ત શુદ્ધ ચેતના રૂપ પ્રગટ થઈ ગઈ છે, જેની શુદ્ધ ચૈતન્ય શક્તિ પ્રગટ છે, જેના આનંદ ગુણનું રૂપ એવા જે વ્યક્ત પરમાત્મા તેમની પૂજા અને તેમની સેવા, તેમની પૂજા, તેમનું બહુમાન, તેમના પ્રત્યે આદર, તેમની પ્રતિષ્ઠા, તેમની અર્પણતા એ વગેરે બધું એમાં ભક્તિથી આવ્યા વિના રેની પરિપૂર્ણ પ્રીતિ, એમ સંક્ષેપ પ્રતિથી નહીં પરિપૂર્ણ પ્રીતિ, કે ભાઈ એ પાત્રતાનું લક્ષણ છે. પરિપૂર્ણ સર્વાર્પણ બુદ્ધિ આવે, બાહ્ય પ્રભાવના એ વખતે બાહ્ય પ્રભાવનાનો વિકલ્પ એ બધો સાથે અંતરંગ ધ્યાન આવા જ સ્વરૂપનું એને અંતરંગમાં ધ્યાન ઘણા વર્ણન છે. એ તો થઈ ગયો છે વિસ્તારવાળો વિષય.
ભગવાન જય શ્રી સિમંદર ભગવાન.